એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે લગભગ કેટલાક 80 વર્ષ પહેલાં લખાયું હતું.
હા, લગભગ એટલા જ. પણ એની ચર્ચાઓ મતલબ આજે પણ એવી ને એવી જ ગરમાગરમ છે.
બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેડરિક હાયકના પુસ્તક ધ રોડ ટુ સર્ફડમની. એનું ગુજરાતી શું કહી શકાય, સર્ફડોમ તરફનો માર્ગ કે પછી ગુલામી તરફનો રસ્તો?
બંને ચાલે. 1944માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ને, ત્યારે આ પુસ્તકે ખરેખર મતલબ ખળભળાટ મચાવ્યો હતો.
અને એનું કારણ મતલબ કેમ આટલો ખળભળાટ, અને આજે પણ જ્યારે જુઓ ત્યારે સરકારની ભૂમિકા, આર્થિક આયોજન, વ્યક્તિગત સ્વતંત્રતા, આ બધી વાતોમાં હાયકનું નામ કેમ આવે છે? એમણે એવી તો કઈ નસ પકડી હતી.
તમે બરાબર પકડ્યું. હાયકે જે ચેતવણી આપી હતી ને કે ભલે ને શરૂઆત સારા ઈરાદાથી થાય, પણ સરકારી આયોજન ધીમે ધીમે આપણને ક્યાં લઈ જાય? વ્યક્તિગત સ્વતંત્રતાથી દૂર, રાજ્યના વધુ પડતા નિયંત્રણ તરફ,
એટલે કે સર્ફડોમ તરફ.
હા, એ જ. આ વિચાર આજે પણ ઘણાને વિચારતા કરી મૂકે છે, ખાસ કરીને ત્યારે યુદ્ધ પછી બ્રિટન, અમેરિકા જેવા દેશો પેલું સમાજવાદ અને કેન્દ્રીય આયોજન તરફ વળી રહ્યા હતા.
હા,
ત્યારે હાયકે કહ્યું, ભાઈ ઉભા રહો, વિચારો, આ રસ્તો ક્યાં જાય છે? ચાલો તો શરૂ કરીએ આ સફર.
જરૂર. તો પહેલા એ કહો કે આ ચેતવણી આપનાર ફ્રેડરિક હાયેક એ પોતે કોણ હતા? એમનો પરિચય, એમનો દૃષ્ટિકોણ આટલું ખાસ કેમ ગણાય છે?
ફ્રેડરિક હાયેક, જન્મ 1899, અવસાન 1992, મૂળ ઓસ્ટ્રિયાના, પછી બ્રિટિશ નાગરિક બન્યા. મોટા અર્થશાસ્ત્રી અને દાર્શનિક.
નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું ને એમને અર્થશાસ્ત્રમાં.
હા, 1974માં. તેઓ પેલી ઓસ્ટ્રિયન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે ને, એ વિચારધારાના મુખ્ય માણસોમાંના એક હતા.
પણ એમના જીવનના કયા અનુભવો હતા જેણે આ પુસ્તક લખવા પ્રેર્યા? એ સમય કેવો હતો?
અરે, એમણે તો 20મી સદીની શરૂઆતનો યુરોપ જોયો હતો. પહેલું વિશ્વયુદ્ધ, પછી જર્મની ઓસ્ટ્રિયામાં પેલી ભયાનક મોંઘવારી, હાઇપર ઇન્ફ્લેશન જેને કહેવાય.
હા, સાંભળ્યું છે એના વિશે.
અને સૌથી અગત્યનું, ફાસીવાદ અને સમાજવાદ જેવી વિચારધારાઓનો ઉદય. એમણે આ બધું ખાલી વાંચ્યું નહોતું, અનુભવ્યું હતું. શરૂઆતમાં તમને જાણીને નવાઈ લાગશે, એમને પોતાને પણ સમાજવાદ ગમતો હતો.
ઓ, એમ?
હા, પણ પછી એમના ગુરુ લુડવિક વોન મીસેસ એમના સંપર્કમાં આવ્યા અને વિચાર બદલાયો. પછી તો મુક્ત બજારના પાક્કા હિમાયતી બની ગયા.
એટલે કે એમણે વિચારધારાઓને બનતા અને તૂટતા બહુ નજીકથી જોઈ હતી, અને પેલી નાઝીવાદવાળી વાત, એમની સમજ કંઈક અલગ હતી.
હા, એમને જર્મન આવડતું હતું એટલે નાઝીઓના મૂળ વિચારો, એમના લખાણો, એ બધું ઊંડાણપૂર્વક સમજી શક્યા. એમણે જોયું કે આ નાઝીવાદ, જેને એ રાષ્ટ્રીય સમાજવાદ કહેતા, અને પેલો સામ્યવાદી સમાજવાદ,
હા,
દેખાવમાં ભલે જુદા લાગે, પણ બંનેના મૂળમાં શું છે? રાજ્યનું નિયંત્રણ, વ્યક્તિની સ્વતંત્રતાનું દમન, એમનો અર્થશાસ્ત્રનું જ્ઞાન, ખાસ કરીને પેલો જ્ઞાનની સમસ્યાવાળો ખ્યાલ,
એ શું છે આપણે આગળ વાત કરીશું.
ચોક્કસ. એ જ્ઞાન વત્તા ઇતિહાસ અને દર્શનશાસ્ત્રની સમજ, આ બધાનું મિશ્રણ, એટલે એમનો દૃષ્ટિકોણ અનોખો બન્યો. આ પુસ્તક ખાલી થિયરી નથી, એમના દત્તક ઘર બ્રિટેનને એક ભાવુક ચેતવણી છે કે જો યુરોપમાં શું થયું એ ભૂલ તમે ન કરતા.
ચાલો તો હવે સીધા પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. સર્ફડોમ તરફનો માર્ગ શું કહેવા માંગે છે આ પુસ્તક એકદમ સરળ ભાષામાં?
મૂળ વાત જુઓ, બહુ સીધી છે. હાયક કહે છે કે જ્યારે સરકાર અર્થતંત્રનું કેન્દ્રીય આયોજન શરૂ કરે ને,
એટલે કે બધું જ સરકાર નક્કી કરે એમ.
હા, શું બનશે, કોને મળશે, ભાવ શું રહેશે વગેરે. ભલે ને એનો ઈલાદો સારો હોય, ગરીબી ઘટાડવી, સમાનતા લાવવી, એ તો સારા જ ઈરાદા કહેવાય. પણ હાયકે કહે છે કે આ રસ્તો અનિવાર્યપણે મતલબ એ ક્યાં લઈ જાય છે? વ્યક્તિગત સ્વતંત્રતાના ઘટાડા તરફ અને અંતે સરમુક્ત્યાલશાહી તરફ. આ સર્ફડોમ એટલે રાજ્યની ગુલામી, કોઈ રાજાની નહીં.
એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હાયકનો સવાલ એ હતો કે શું આપણે આર્થિક સુરક્ષા અને સમાનતા માટે સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર છીએ? અને એમનો જવાબ હતો ના.
બિલકુલ, એકદમ બરાબર. તેઓ કહે છે કે આર્થિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા એ અલગ નથી, એ એક જ સિક્કાની બે બાજુ છે.
અચ્છા.
તમે જ્યારે લોકોના આર્થિક જીવન પર વધુ પડતું નિયંત્રણ લાવો છો ત્યારે ધીરે ધીરે બધી શક્તિ એક જગ્યાએ કેન્દ્રિત થતી જાય છે. પછી વ્યક્તિની પસંદગીનું શું, લોકશાહી પ્રક્રિયાઓનું શું, એ બધું ગૌણ બની જાય છે.
અને આ પુસ્તક લખ્યું કોણા માટે હતું? મુખ્યત્વે
બ્રિટન અને અમેરિકાના લોકો માટે, ત્યાંના બૌદ્ધિકો, નીતિ ઘડનારાઓ, સામાન્ય ભણેલા લોકો. કારણ કે બીજા વિશ્વયુદ્ધ વખતે સરકારે બધું પોતાના હાથમાં લીધું હતું ને, અર્થતંત્ર ચલાવવા.
હા, એ તો યુદ્ધ સમયે કરવું પડે.
બરાબર. પણ પછી ઘણા લોકો કહેવા માંડ્યા તે આ આયોજિત અર્થતંત્ર તો બહુ સારું છે, યુદ્ધ પછી પણ ચાલુ રાખો. હાયેક આ વિચારને પડકારવા માંગતા હતા. કહેવા માંગતા હતા કે જુઓ, યુદ્ધ સમયની વાત અલગ છે, શાંતિના સમયમાં આ રસ્તો ખતરનાક બની શકે છે. પુસ્તકમાં તેઓ આખો ઇતિહાસ બતાવે છે, કેવી રીતે 19મી સદીમાં ઉદારવાદ હતો, એટલે કે વ્યક્તિની સ્વતંત્રતા, સરકારનો ઓછો હસ્તક્ષેપ.
હા.
ત્યાંથી 20મી સદીમાં સામૂહિકવાદ તરફનો ઝુકાવ આવ્યો, જ્યાં રાજ્ય અને સમાજ વધુ મહત્વના બની ગયા. પછી એ સમજાવે છે કે આ કેન્દ્રીય આયોજન કેમ કામ નથી કરતું, પેલી જ્ઞાનની સમસ્યાને કારણે, અને કેવી રીતે એનાથી સત્તાનું કેન્દ્રીકરણ થાય છે, જે લોકશાહી અને કાયદાના શાસન માટે ખતરનાક છે.
લાગે છે આ પુસ્તક ખાલી અર્થશાસ્ત્રનું નથી, એમાં રાજકારણ, ઇતિહાસ, નૈતિકતા બધું જ આવી જાય છે.
ચોક્કસપણે. હાયેક તો ફાંસીવાદ અને સમાજવાદ બંનેને સામૂહિકવાદના જ અલગ અલગ રૂપ ગણે છે, બંને વ્યક્તિવાદના દુશ્મન છે. ટૂંકમાં આ પુસ્તક શાસ્ત્રીય ઉદારવાદનો બચાવ કરે છે, વ્યક્તિની સ્વતંત્રતા અને જવાબદારીને કેન્દ્રમાં રાખીને.
સરસ. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો પ્રકરણો જોઈએ. પહેલું પ્રકરણ છે ત્યજાયેલો માર્ગ. શેના વિશે છે આ?
અહીં હાયેક એ કહે છે કે પશ્ચિમી સંસ્કૃતિ, ખાસ કરીને બ્રિટન, જે એક સમયે વ્યક્તિગત સ્વતંત્રતાનો ગઢ ગણાતું હતું, એ કેવી રીતે ધીમે ધીમે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં એ રસ્તો છોડી દીધો અને રાજ્ય નિયંત્રણવાળા જર્મન વિચારો તરફ વળ્યા. જાણે કે જે રસ્તા પર ચાલીને આટલી પ્રગતિ કરી હતી એ જ રસ્તો ભૂલી ગયા.
અને બીજું પ્રકરણ મહાન યુટોપિયા, એમાં સમાજવાદના આકર્ષણની વાત છે પણ સાથે સાથે ભય પણ બતાવે છે.
હા, બરાબર. હાયેક માને છે કે સમાજવાદના વચનો બહુ લલચાવનારા છે. ગરીબી નહીં રહે, બધા સમાન હશે, સામાજિક ન્યાય મળશે, કોને ન ગમે?
સાચી વાત છે.
એકદમ સુંદર સપના જેવું લાગે. પણ એ ચેતવે છે કે આ યુટોપિયા મેળવવા માટે સમાજવાદ શું કરે છે, એ સ્વતંત્રતાનો અર્થ જ બદલી નાખે છે.
કેવી રીતે?
એ કહે છે કે સ્વતંત્રતા એટલે જરૂરિયાતમાંથી મુક્તિ, ભૂખમરાથી, બેકારીથી મુક્તિ, આ વચન આપે છે. પણ એના બદલામાં હાયેકના મતે ખરી સ્વતંત્રતા છીનવી લે છે. ખરી સ્વતંત્રતા એટલે શું? બીજા કોઈની મનમાનીથી મુક્તિ, કોઈ તમારા પર દબાણ ન કરી શકે, એ સ્વતંત્રતા જતી રહે છે.
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. પછી ત્રીજું પ્રકરણ છે વ્યક્તિવાદ અને સામૂહિકવાદ. આ બેમાં શું ફરક છે હાયેક મુજબ?
જુઓ, હાયેક કહે છે કે સાચો વ્યક્તિવાદ એટલે સ્વાર્થીપણું નહીં. એનો અર્થ છે દરેક વ્યક્તિની ગરિમા, એની પસંદગીનો આદર, અને એવું માનવું કે સમાજમાં વ્યવસ્થા લોકોના સ્વૈચ્છિક સહકારથી આપોઆપ ગોઠવાય છે, જેને એ સ્વયંસ્ફુરિત વ્યવસ્થા કહે છે. જ્યારે સામૂહિકવાદ શું માને છે? કે સમાજના કે રાજ્યના ધ્યેયો વ્યક્તિના ધ્યેયો કરતાં હંમેશા ઉપર છે, અને એ ધ્યેયો પૂરા કરવા માટે વ્યક્તિ પર દબાણ કરવું પડે તો એ બરાબર છે. હાયેક કહે છે ઝઘડો શું જોઈએ છે એનો નથી, પણ કેવી રીતે મેળવવું છે એનો છે, પદ્ધતિનો છે. અને પછી ચોથા પ્રકરણમાં એ પેલી દલીલનો જવાબ આપે છે કે આજના જમાનામાં કેન્દ્રીય આયોજન અનિવાર્ય છે.
હા, ઘણા લોકો એવું માને છે ને કે દુનિયા એટલી જટિલ થઈ ગઈ છે કે સરકારના પ્લાનિંગ વગર તો ચાલે જ નહીં. આનો શું જવાબ છે હાયેક પાસે?
હાયેક કહે છે વાત ઉલટી છે. દુનિયા જટિલ છે એટલા માટે જ કેન્દ્રીય આયોજન શક્ય નથી.
ઓ, એમ?
હા, કારણ કે કોઈ એક વ્યક્તિ કે કમિટી પાસે આટલી બધી માહિતી કેવી રીતે હોય? કરોડો લોકોની જરૂરિયાત શું છે, એમની પાસે શું સાધનો છે, સ્થાનિક પરિસ્થિતિ શું છે, આ બધું કોઈ એક જગ્યાએથી જાણી જ ન શકાય.
તો પછી આ બધું સંકલન થાય છે કેવી રીતે?
બજારથી, ભાવોથી, બજારમાં જે ભાવો વધઘટ થાય છે ને, એ જ આ બધી અબજો માહિતીને ભેગી કરીને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ જ એમની ફેમસ જ્ઞાનની સમસ્યા છે. કોઈ પ્લાનિંગ કમિટી આ ભાવતંત્રની નકલ ન કરી શકે.
આ ખરેખર બહુ રસપ્રદ મુદ્દો છે. પણ જો આયોજન માહિતીના અભાવે શક્ય જ નથી, તો પછી પાંચમા પ્રકરણમાં આયોજન અને લોકશાહી વચ્ચે સંઘર્ષની વાત કેમ આવે છે?
કારણ કે માની લો કે તમે પ્રયત્ન કરો છો આયોજન કરવાનો, તો શું થાય? લોકશાહી પ્રક્રિયાઓ આડે આવે. તમે સંસદમાં બેસીને નક્કી કરી શકો કે કઈ ફેક્ટરી કેટલા સ્ક્રૂ બનાવશે, કે ટમેટાનો ભાવ શું રહેશે.
ના, એ તો શક્ય જ નથી.
બરાબર, આટલી બધી વિગતો પર ચર્ચા કરવી, વોટિંગ કરવું, એ બધું શક્ય જ નથી. તો અંતે શું કરવું પડે? આ બધી સત્તા થોડા નિષ્ણાતોના હાથમાં અથવા કોઈ એક નેતાના હાથમાં સોંપી દેવી પડે. અને હા, એક કહેજે, બસ આ પહેલું પગલું છે લોકશાહીથી સરમુખત્યારશાહી તરફ.
અને આ જ વાટ કદાચ છઠ્ઠા પ્રકરણ આયોજન અને કાયદાનું શાસનમાં આગળ વધે છે.
હા બિલકુલ. કાયદાનું શાસન એટલે શું? રૂલ ઓફ લો. એનો સીધો મતલબ છે કે નિયમો બધા માટે સરખા હોય, પહેલેથી નક્કી હોય, જાણીતા હોય, કોઈની મરજી મુજબ બદલાય નહીં. આનાથી શું થાય? લોકો ભવિષ્યનું પ્લાનિંગ કરી શકે, સુરક્ષિત અનુભવે.
પણ આયોજનમાં?
આયોજનમાં તો સરકારને સતત નિર્ણયો લેવા પડે. આ ફેક્ટરીને મદદ કરો, પેલા ગ્રુપને સબસિડી આપો, અહીં નિયમ બદલો. આ બધું જરૂરિયાત મુજબ થાય, કોઈ નક્કી કાયદા મુજબ નહીં. એટલે કાયદાની નિશ્ચિતતા જતી રહે અને અધિકારીઓની મનમાની, જેને એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ક્રિશન કહેવાય, એ વધી જાય.
સાતમા પ્રકરણનું નામ જ છે આર્થિક નિયંત્રણ અને સર્વાધિકારવાદ. આ તો સીધું જ લાગે છે. આર્થિક કંટ્રોલ કેવી રીતે ટોટલ કંટ્રોલ બની જાય?
હા, એકનો તર્ક બહુ સ્પષ્ટ છે. સરકાર જ્યારે નક્કી કરવા માંડે કે તમે શું કામ કરશો, કેટલું કમાશો, શું વાપરશો, ક્યાં રહેશો, એટલે કે તમારા જીવનના આર્થિક પાસાઓ પર કંટ્રોલ કરે,
હા,
ત્યારે હકીકતમાં એ તમારા જીવનના લગભગ બધા જ પાસાઓ પર કંટ્રોલ કરવાની શક્તિ મેળવી લે છે.
કેમ?
કારણ કે આપણા લગભગ બધા જ ધ્યેયો, બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે આર્થિક સાધનો તો જોઈએ ને.
બરાબર.
એટલે આર્થિક નિયંત્રણ એ ખાલી પૈસાનું નિયંત્રણ નથી, એ કુલ નિયંત્રણ એટલે કે સર્વાધિકારવાદ, ટોટાલિટેરિયનિઝમનો પાયો નાખે છે.
અને આઠમું પ્રકરણ, કોણ કોને, લેનિનનું સૂત્ર છે ને, એ શું કહે છે?
એ બતાવે છે કે આયોજન કરવાથી રાજકારણ કેવું બની જાય છે. એક ઝીરો સમ ગેમ, શૂન્ય સરવાળાની રમત.
એટલે
કે જો એક ગ્રુપને કંઈક મળે તો બીજા ગ્રુપને કંઈક ગુમાવવું જ પડે, કારણ કે સાધનો તો મર્યાદિત છે. હવે સવાલ એ થાય કે આ કોણ નક્કી કરશે? કોના મૂલ્યો સાચા? કોને શું મળવું જોઈએ અને કોની પાસેથી લઈને આપવું જોઈએ? આનાથી સમાજમાં જુદા જુદા જૂથો વચ્ચે સત્તા માટેનો સંઘર્ષ વધી જાય છે. આ પછીના જે પ્રકરણો છે, 9 અને 10, સુરક્ષા અને સ્વતંત્રતા, અને શા માટે ખરાબ લોકો ટોચ પર આવે છે, એ કેટલાક મતલબ કડવા સત્યો સામે લાવે છે.
જેમ કે
આર્થિક સુરક્ષા માટે સ્વતંત્રતા ગુમાવવી પડે, અને પેલો ખરાબ લોકો વાળું શું છે, સત્તા પર ખરાબ લોકો કેમ આવે? આ તો બહુ ગંભીર વાત છે.
હા, એક કહે છે કે સંપૂર્ણ આર્થિક સુરક્ષાનું વચન, જેમ કે નોકરી જવાની ચિંતા જ નહીં, આવક પાકી, એ બહુ આકર્ષક લાગે, પણ એની કિંમત ઘણીવાર વ્યક્તિગત સ્વતંત્રતા હોય છે.
અને બીજું, કેન્દ્રીય આયોજન જેવી સિસ્ટમ ચલાવવા માટે નેતાઓએ બહુ જ કઠોર નિર્ણયો લેવા પડે. લોકોની ઈચ્છાઓ, એમની નૈતિકતા, એ બધું બાજુ પર મૂકવું પડે ક્યારેક.
અચ્છા.
આવા કામ કરવા માટે જે લોકો તૈયાર હોય, જે નિર્દય બની શકે, જે પોતાના ધ્યેય માટે કોઈ પણ હદ સુધી જઈ શકે, એવા લોકો જ આવી સિસ્ટમમાં સફળ થાય છે, ઉપર આવે છે. કારણ કે એમને વિરોધને કચડી નાખતા કે લોકોને બળજબરદીથી એક લાઇનમાં લાવતા સંકોચ નથી થતો.
અને આ બધું ચલાવવા માટે 11મું પ્રકરણ કહે છે તેમ સત્યનો અંત જરૂરી બની જાય છે.
હા, કારણ કે જો યોજના બરાબર ના ચાલી રહી હોય તો પણ એને સફળ જ દેખાડવી પડે. નેતા હંમેશા સાચા છે એવું જ કહેવું પડે.
એટલે પ્રોપાગેન્ડા.
બરાબર. આ માટે માહિતી પર, મીડિયા પર, શિક્ષણ પર, બધા પર સંપૂર્ણ નિયંત્રણ જોઈએ. કોઈ અલગ અવાજ, કોઈ અસંમતિ ચલાવી ન લેવાય, કારણ કે એ તો યોજના અને નેતાની બુદ્ધિ પર સવાલ ઉઠાવે ને. એટલે પ્રચાર જ સત્ય બની જાય, અને સ્વતંત્રતા જેવા શબ્દોના અર્થ પણ ઉલટા કરી દેવાય. જેમ કે સાચી સ્વતંત્રતા એટલે રાજ્યની આજ્ઞા માનવી.
12મું પ્રકરણ, નાઝીવાદના સમાજવાદી મૂળ. આ તો સૌથી વિવાદાસ્પદ વાત હશે એ સમયની, નાઝીવાદ અને સમાજવાદને જોડવા.
હા, એ વખતે તો આ સાંભળીને જ લોકોને આઘાત લાગ્યો છે. હાયેક કહે છે કે નાઝીવાદ, જેનું પૂરું નામ જ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ હતું એ સમાજવાદનું જ એક બીભત્સ સ્વરૂપ હતું.
કેવી રીતે?
કારણ કે બંને વિચારધારા વ્યક્તિવાદ અને ઉદાર લોકશાહીની વિરોધી હતી. બંને રાજ્યને સર્વોપરી માનતી હતી. બંને સમાજ પર ટોટલ કંટ્રોલ ઇચ્છતી હતી. ભલે એમના અંતિમ ધ્યેયો દેખાવમાં જુદા હોય, પણ એમની પદ્ધતિ, એમનો મૂળ વિચાર સામૂહિકવાદ એ સમાન હતો.
અને છેલ્લા પ્રકરણોમાં હાયેક આ બધી વાતને બ્રિટન પર કેવી રીતે લાગુ પાડે છે?
તે ફરીથી બ્રિટનને ચેતવે છે. જુઓ, જર્મની અને બીજા યુરોપિયન દેશોમાં શું થયું એના પરથી શીખો. તમે એ જ આયોજનના રસ્તે ન ચાલો. એ કહે છે કે આર્થિક આયોજન ખાલી પૈસાની વાત નથી, એ લોકોના અંગત જીવનના ધ્યેયો, એમની પસંદગીઓ, એ બધાને રાજ્યના ભૌતિક ટાર્ગેટ નીચે લાવી દે છે. તે ઇન્ટરનેશનલ લેવલ પર પણ મોટા મોટા પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન બને એની સામે ચેતવે છે. અને છેલ્લે એ ફરીથી શાસ્ત્રીય ઉદારવાદના સિદ્ધાંતો, વ્યક્તિની સ્વતંત્રતા, કાયદાનું શાસન, મુક્ત બજાર, મર્યાદિત સરકાર, એ બધાને ફરીથી અપનાવવાની અપીલ કરે છે.
વાહ, આ તો ખરેખર પુસ્તકની એકદમ વિસ્તૃત અને ઊંડી સમજ મળી. આખા પુસ્તકમાંથી જો આપણે અમુક મુખ્ય સંદેશ, કી ટેકઅવેઝ તારવવા હોય તો કયા કયા કહી શકીએ?
પહેલો અને સૌથી મુખ્ય જે આપણે વારંવાર કહ્યું, આર્થિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા જોડાયેલી છે, અલગ નથી.
હા,
જ્યારે સરકાર તમારી કમાણી, તમારા ખર્ચ પર વધુ પડતો કંટ્રોલ કરે, ત્યારે એ ધીરે ધીરે તમારી બીજી સ્વતંત્રતાઓ પર પણ કાપ મૂકી શકે છે. આ પહેલો મુદ્દો.
બીજો કયો ગણાય? પેલી જ્ઞાનની સમસ્યા, એનો રોજિંદા જીવન સાથે શું સંબંધ?
બિલકુલ, બીજો મુદ્દો એ જ્ઞાનની સમસ્યા. એનો સંબંધ એ છે કે કોઈપણ સરકાર, કોઈપણ નેતા, ગમે તેટલા હોશિયાર હોય, એ આપણા બધાની જરૂરિયાતો, આપણી પરિસ્થિતિ, એ બધું જાણીને પ્લાન ન કરી શકે.
બરાબર.
સ્થાનિક બજારમાં જે ભાવ મતી થાય છે, આપણે જે આપણી મરજીથી ખરીદીએ વેચીએ છીએ, એમાં લાખો લોકોનું જ્ઞાન સમાયેલું છે. આ ડિસેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ મોટાભાગે સેન્ટ્રલ પ્લાનિંગ કરતાં વધુ સારી રીતે કામ કરે છે. સીધું ઉદાહરણ, આપણા શહેરમાં કઈ દુકાનમાં શું વેચવું એ સરકાર નક્કી કરે, એના કરતાં દુકાનદાર અને ગ્રાહક નક્કી કરે, વધુ સારું ને? ત્રીજો સંદેશ છે, સારા ઈરાદા હોવા છતાં ખરાબ પરિણામ આવી શકે છે.
એટલે નરકનો માર્ગ વાળી વાત.
હા, કંઈક એવું જ. સરકારની ઘણી નીતિઓ સારા હેતુથી બને છે, ગરીબોને મદદ, પર્યાવરણનું રક્ષણ વગેરે. પણ હાયેક ચેતવે છે કે જો પદ્ધતિ ખોટી હોય, મતલબ વધુ પડતું નિયંત્રણ, વધુ પડતું આયોજન, તો પરિણામ ધાર્યા કરતાં ઉલટું આવી શકે, સ્વતંત્રતા ઘટી શકે. એટલે કોઈપણ સરકારી યોજના જોઈએ ત્યારે આ પ્રશ્ન પૂછવો જોઈએ.
ચોથો મુદ્દો, જે થોડો ચોંકાવનારો હતો, ફાસીવાદ અને સમાજવાદ જેવી દેખીતી વિરોધી સિસ્ટમમાં પણ પદ્ધતિની સમાનતા.
હા, બંનેમાં રાજ્યની સત્તા વધારે પડતી હોય છે અને વ્યક્તિ ગૌણ બની જાય છે. અને પાંચમો મુદ્દો, પેલી સ્વયંસ્ફુરિત વ્યવસ્થાનું મહત્વ. જેમ ભાષા કોઈએ ડિઝાઇન નથી કરી, એ જાતે વિકસી છે.
હા,
એમ જ બજાર અને સમાજના ઘણા નિયમો લોકોના સ્વૈચ્છિક વ્યવહારથી બને છે અને વિકસે છે. હાયેક કહે છે, આ નેચરલ પ્રોસેસને માન આપો, એને દબાવી ન દો.
અને છેલ્લે, કાયદાનું શાસન વિરુદ્ધ અધિકારીની મનમાની. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, આ બહુ મહત્વનું છે. હાયેકના લખાણમાં કેટલાક વિચારો એટલા ધારદાર છે ને કે એ યાદ રહી જાય. પોર્ટ્સ જેવા, ભલે આપણે સીધા વાક્યો ન લઈએ, પણ એના જે મુખ્ય વિચારો છે એ યાદ રાખવા જેવા છે.
ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, આપણે જે દુનિયા બનાવવા માંગીએ છીએ એના વિશે આપણે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ. આ સીધો કટાક્ષ છે કેન્દ્રીય આયોજકોના ઘમંડ પર. આપણું જ્ઞાન કેટલું મર્યાદિત છે એ યાદ દેવડાવે છે.
અને બીજો પેલો જાણીતો વિચાર, નર્કનો માર્ગ સારા ઈરાદાઓથી મોકળો બનેલો હોય છે. મતલબ ઈરાદો સારો હોય એટલે પૂરતું નથી, પદ્ધતિ પણ સાચી હોવી જોઈએ, નહીંતર પરિણામ ભયંકર આવી શકે.
ત્રીજો વિચાર સમાનતા વિશેનો બહુ રસપ્રદ છે. જો આપણે બધા સાથે સરખો વ્યવહાર કરીએ તો પરિણામ અસમાન આવશે, અને જો આપણે બધા માટે સરખું પરિણામ લાવવું હોય તો તેમની સાથે અલગ અલગ એટલે કે અસમાન વ્યવહાર કરવો પડશે.
ઓહ, આ તો કાયદા સમક્ષ સમાનતા અને પરિણામની સમાનતા વચ્ચેનો તફાવત બતાવે છે.
બરાબર. ચોથો વિચાર આર્થિક સ્વતંત્રતા પર ભાર મૂકે છે. આર્થિક નિયંત્રણ ખાલી પૈસાનું નિયંત્રણ નથી, તે આપણા બધા જ ધ્યેયો સુધી પહોંચવાના સાધનોનું નિયંત્રણ છે. એટલે જ આર્થિક સ્વતંત્રતા આટલી મૂળભૂત છે. અને પાંચમો, સ્પર્ધા વિશે. સ્પર્ધા એ ખાલી હારજીતની રમત નથી, પણ નવી વસ્તુઓ શોધવાની પ્રક્રિયા છે. બજારમાં જે કોમ્પિટિશન થાય છે એનાથી જ નવા આઈડિયાઝ આવે, નવી મેથડ આવે, સારી પ્રોડક્ટ બને, જે કોઈ એક પ્લાનર ક્યારેય વિચારી ન શકે.
આ બધા વિચારો બહુ ગહન છે, પણ આપણે સામાન્ય માણસ આપણા જીવનમાં આમાંથી શું લઈ શકીએ? આનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ છે?
અરે બિલકુલ છે. વ્યક્તિગત લેવલ પર આપણે એ સ્વીકારી શકીએ કે ભાઈ, આપણને બધી ખબર નથી, આપણું જ્ઞાન લિમિટેડ છે.
હા, એ તો સાચી વાત છે.
એ વધુ પડતા પ્લાનિંગ કરતા વધુ કામનું હોય છે.
અને કામકાજની જગ્યાએ પ્રોફેશનલ લાઈફમાં
ત્યાં આપણે પેલું વિકેન્દ્રિત નિર્ણય લેવાની પદ્ધતિ, ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિસિઝન મેકિંગ, એને પ્રોત્સાહન આપી શકીએ. જે માણસ ગ્રાઉન્ડ પર છે, જે સ્થાનિક પરિસ્થિતિને વધુ સારી રીતે સમજે છે, એને થોડી વધુ સત્તા આપો નિર્ણય લેવાની.
એટલે કે ટોપ ડાઉનને બદલે બોટમ અપ જેવું.
હા, કંઈક અંશે. બધું હેડ ઓફિસ નક્કી કરે એના કરતાં લોકલ ટીમને વધુ ફ્રીડમ આપો. પછી નાગરિક તરીકે આપણે સરકારી નીતિઓ જોઈએ ત્યારે હાઈએકના સવાલો પૂછી શકીએ.
કયા સવાલો?
કે ભાઈ, આ નીતિથી સત્તા વધુ કેન્દ્રિત થાય છે, લોકોની પસંદગી ઘટે છે, કાયદાનું શાસન મજબૂત થાય છે કે અધિકારીની મનમાની વધે છે? આ સવાલો આપણને વધુ જાગૃત બનાવે.
અને ટેકનોલોજી અને ઇનોવેશનના આજના જમાનામાં ત્યાં આ વિચારો કેવી રીતે લાગુ પડે?
ચોક્કસ લાગુ પડે. ઘણીવાર સરકાર સારા ઇરાદાથી નવા નિયમો લાવે, પણ એનાથી નવી ટેકનોલોજીનો વિકાસ અજાણતા અટકી જાય. હાઈએક આપણને યાદ કરાવે કે નિયમન જરૂરી હોય તો પણ એવું હોવું જોઈએ જે સ્પર્ધા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપે, એને દબાવી ના દે.
બહુ સરસ. આખી ચર્ચા પછી તમારા મનમાં કયો એક વિચાર સૌથી વધુ રહી ગયો? કઈ વાત તમને એમ લાગ્યું કે આ બહુ મહત્વની છે?
મારા માટે તો પેલી જ્ઞાનની સમસ્યાવાળી વાત એક ખરેખર બહુ પાવરફુલ આઈડિયા છે. એ વિચાર કે કોઈ એક સેન્ટર બધી જ જટિલતા સમજી જ ના શકે, એ ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ બજાર અને વ્યક્તિની પસંદગીનું મહત્વ એટલી મજબૂતીથી સ્થાપિત કરે છે ને. અને હા, સત્તાના કેન્દ્રીકરણ સામેની ચેતવણી, એ તો કાયમ માટે સાચી રહેવાની.
અને મારા માટે સૌથી મોટી શીખ એ રહી કે આર્થિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા ખરેખર કેવી રીતે એકબીજા સાથે વણાયેલી છે. આપણે ઘણીવાર આ બેને સાવ અલગ ગણી લઈએ છીએ, પર હાયક બતાવે છે કે એ કેટલી ઊંડાણથી જોડાયેલી છે. અને પેલી વાત પણ કે સારા ઈરાદા પૂરતા નથી, રસ્તો પણ સાચો હોવો જોઈએ, નહીતર અજાણતા જ આપણે ખોટી દિશામાં ગુલામી તરફ જઈ શકીએ છીએ. ખરેખર આ પુસ્તક બહુ વિચારવા મજબૂર કરે એવું છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.